एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार, विश्वनी उत्तम आत्मकथाओ अने श्रेष्ठ जीवनचरित्रोनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे। नमस्कार, આજે આપણે એક એવા વ્યક્તિત્વ વિશે વાત કરવાના છીએ જેમણે એમ કહી શકાય કે માત્ર રમતગમતમાં જ નહીં પણ આખી દુનિયા પર પોતાની છાપ છોડી છે।
હા, વાત કરી રહ્યા છીએ મોહમ્મદ અલીની।
બરાબર, એમની બે આત્મકથાઓ છે, એક તો ધ ગ્રેટેસ્ટ માય ઓન સ્ટોરી જે રિચાર્ડ ડરહામ સાથે લખેલી છે અને બીજી માય સ્ટોરી। એના આધારે આજે આપણે એમના જીવનને એમના વિચારોને સમજવાની કોશિશ કરીશું।
અને એ સમજવું જરૂરી છે કે આ ખાલી એક બોક્સરની વાર્તા નથી।
ના, બિલકુલ નહીં।
આ તો 20મી સદીના એમ કહી શકાય કે સૌથી પ્રભાવશાળી અને હા જાણીતા લોકોમાંના એકની વાત છે। એમના જીવન, એમના સિદ્ધાંતો, એમના સંઘર્ષની ગાથા છે આ
ખરેખર। અને મોહમ્મદ અલી એટલે કોણ? આમ તો બધા જાણે છે પણ ફરી યાદ કરી લઈએ। અમેરિકન પ્રોફેશનલ બોક્સર, 3 વાર વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન બન્યા,
ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ પણ, અને એ ઉપરાંત એક કાર્યકર, એક પરોપકારી વ્યક્તિ। એમની પેલી સ્ટાઇલ તો બહુ જ પ્રખ્યાત હતી, ફ્લોટ લાઇક અ બટરફ્લાય, સ્ટિંગ લાઇક અ બી।
હા, પતંગિયાની જેમ હવામાં તરવું અને મધમાખીની જેમ ડંખ મારવો, શું અદ્ભુત શૈલી હતી! પણ એમની ઓળખ તો રિંગની બહાર પણ એટલી જ, કદાચ એનાથી પણ વધારે મજબૂત હતી।
સાચી વાત છે, અને એટલે જ એમની વાર્તા આજે પણ એટલી જ મહત્વની છે।
કેમ?
કારણ કે એ ઓળખની વાત કરે છે, ધાર્મિક સ્વતંત્રતાની, ન્યાયની અને અને પોતાના સિદ્ધાંતો માટે ઊભા રહેવાની હિંમતની વાત કરે છે।
બરાબર, પહેલી જે એમની સફર હતી કેશિયસ ક્લેમાંથી મોહમ્મદ અલી બનવાની।
અને આ ખાલી રમતની વાત નથી, આ તો નાગરિક અધિકાર ચળવળ, વિયેતનામ યુદ્ધ, અમેરિકન ઇતિહાસનો એક આખો તોફાની સમયગાળો, એ બધાનો પ્રતિબિંબ છે એમની વાર્તામાં।
તો ચાલો શરૂઆત કરીએ એમની સફરની, એમના બાળપણથી। લુઇસવિલે, કેન્ટકી।
હા, એમનો જન્મ અને ઉછેર 1940 અને 50ના દાયકાના અમેરિકામાં। એ સમય એટલે રંગભેદ અને નસલીય ભેદભાવનો સમય, વાતાવરણ જેવું હતું,
અને લુઇસવિલેમાં આ બધું એમણે નાનપણથી અનુભવ્યું। એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો કહેવાય છે જ્યારે 12 વર્ષના હતા।
હા, પેલી સાયકલ ચોરીની ઘટના, એમની નવી પ્રિય સાયકલ ચોરાઈ ગઈ, અને એમને એટલો ગુસ્સો આવ્યો, રડતા રડતા એ ભયા પોલીસ ઓફિસર પાસે, જોન માર્ટિન નામ હતું એમનું,
અને શું કહ્યું એમણે?
કે મારે ચોરને પકડીને બરાબરનો મારવો છે।
બરાબર, ત્યારે પેલા ઓફિસર જો માર્ટિન, જે પોતે બોક્સિંગ ટ્રેનર પણ હતા, એમણે કહ્યું, ભલે, પણ કોઈને મારતા પહેલા લડતા તો શીખવું પડે ને।
શું વાત છે!
અને એમણે ક્લેને, એટલે કે એ વખતના કેશિયસ ક્લેને, પોતાના જીમમાં બોક્સિંગ શીખવા બોલાવ્યા।
કોને ખબર હતી કે એ સાયકલ ચોરીની ઘટનામાંથી ઇતિહાસનો મહાનતમ બોક્સર જન્મશે!
આ બોક્સિંગે એમને એક દિશા તો આપી, એક ઓળખ આપી, પણ પેલો રંગભેદનો અનુભવ તો સતત થતો જ રહ્યો હતો।
હા, એ ઊંડી અસર છોડી ગયેલો, અને એનો મોટો પુરાવો મળ્યો 1960માં। એ 18 વર્ષના હતા ત્યારે રોમ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યા લાઇટ હેવીવેઇટમાં,
દેશ માટે ગૌરવ લઈને પાછા આવ્યા। પણ થયું શું? પોતાના જ શહેરમાં લુઇસવિલેમાં એક રેસ્ટોરન્ટે એમને ખાવાનું આપવાની ના પાડી દીધી,
ફક્ત એટલા માટે કે તેઓ અશ્વેત હતા।
ઓલિમ્પિક ચેમ્પિયન હોવા છતાં આ અનુભવ કેવો લાગ્યો હશે એમને?
ખૂબ જ કડવો। કહેવાય છે કે એમને ગુસ્સામાં આવીને પોતાનો ઓલિમ્પિક મેડલ ઓહાયો નદીમાં ફેંકી દીધો હતો। જો કે આ વાત પાક્કી નથી, પણ એમના મનની હતાશા અને અમેરિકન સમાજના દમ સામેનો ગુસ્સો જરૂર બતાવે છે।
એમને સમજાઈ ગયું કે ખાલી રમતમાં જીતવાથી સમાજનો આ ઊંડો રોગ, આ નસ્લવાદ દૂર નહીં થાય।
એટલે જ્યારે પ્રોફેશનલ બોક્સિંગમાં આવ્યા ત્યારે એમને જાણી જોઈને એક અલગ જ છબી બનાવી। એ જમાનામાં અશ્વેત ખેલાડીઓ પાસેથી શું અપેક્ષા રખાતી? કે વિનમ્ર રહે, શાંત રહે, પોતાની જગ્યામાં રહે। અલીએ બધું તોડી નાખ્યું, એ બડબોલા બન્યા, જીતની ભવિષ્યવાણીઓ કરવા લાગ્યા, કવિતાઓ લખીને વિરોધીઓની મજાક ઉડાવવા લાગ્યા,
અને લોકોએ વિચાર્યું હશે કે આ તો ખાલી પબ્લિસિટી સ્ટંટ છે,
પણ એનાથી વધુ હતું, એ સ્થાપિત વ્યવસ્થા સામે એક જાતનો બળવો હતો,
અને એમનું વ્યક્તિત્વ અને એમની રમતની પ્રતિભા, આ બંનું મિશ્રણ ખરેખર ધમાકેદાર હતું। અને પહેલો મોટો ધડાકો ક્યારે થયો? 1964માં।
હા, જ્યારે એમણે સોની લિસ્ટનને હરાવ્યો। લિસ્ટન ત્યારે અજેય ગણાતો હતો, એના પંચ બહુ ખતરનાક હતા,
અને અલી ત્યારે ફક્ત 22 વર્ષના। મોટાભાગના લોકો માનતા જ નહોતા કે એ જીતશે, પણ એમણે કરી બતાવ્યું. લિસ્ટનને હરાવીને વર્લ્ડ હેવીવેઇટ ચેમ્પિયન બન્યા.
અને પોતે જ કહ્યું એમ, શુક અપ ધ વર્લ્ડ, દુનિયાને હચમચાવી દીધી.
પણ એના પછી તરત જ બીજો, કદાચ એનાથી પણ મોટો ધડાકો કર્યો એમણે.
કર્યું કે તેઓ નેશન ઓફ ઇસ્લામ NOIના સભ્યો છે.
અને એમણે કહ્યું કે કેસિયસ ક્લે એમનું ગુલામી નામ હતું અને હવે એમનું નામ છે મોહમ્મદ અલી.
નેશન ઓફ ઇસ્લામ એ વખતે અમેરિકામાં બહુ વિવાદાસ્પદ સંગઠન ગણાતું હતું. એ લોકો અશ્વેત રાષ્ટ્રવાદની, આત્મનિર્ભરતાની અને ગોરા સમાજથી અલગ થવાની વાતો કરતા હતા.
એલિજા મોહમ્મદ એના નેતા હતા અને માલ્કમ એક્સ, જે શરૂઆતમાં અલીના માર્ગદર્શક પણ રહ્યા, એ એના મુખ્ય પ્રવક્તા હતા.
અલી માટે NOIનો સંદેશ એમના પોતાના અનુભવો સાથે, પેલી અશ્વેત ગૌરવની ભાવના સાથે બંધ બેસતો હતો. પણ આ નિર્ણયની પ્રતિક્રિયા કેવી આવી?
ઓહ, ખૂબ જ નકારાત્મક. મીડિયા, બોક્સિંગની દુનિયા, મોટાભાગના અમેરિકનોએ આ વાતને વખોડી કાઢી.
ઘણા પત્રકારો અને લોકો તો વર્ષો સુધી એમને કેસિયસ ક્લે કહીને જ બોલાવતા રહ્યા, પણ અલી અડગ રહ્યા.
એમના માટે આ નામ અને ધર્મ એમની નવી ઓળખ હતી, એમની આઝાદી હતી, એમનું આત્મસન્માન હતું. એમણે સાફ કહી દીધું કે બીજા લોકો એમને જેવા જોવા માંગે છે એવા એ નહીં બને.
અને પછી આવ્યો એમના જીવનનો સૌથી મોટો સંઘર્ષ, જેણે એમને ખરા અર્થમાં વ્યાખ્યાયિત કર્યા.
વિયેતનામ યુદ્ધનો વિરોધ.
હા, 1966માં જ્યારે એમને અમેરિકી સેનામાં ભરતી થવા માટે ડ્રાફ્ટ નોટિસ મળી, એમને સ્પષ્ટ ના પાડી દીધી.
કારણ શું આપ્યું?
એક તો ઇસ્લામના મંત્રી તરીકે અને બીજું નૈતિક કારણોસર. એમનું કહેવું બહુ સીધું હતું, મારો વિયેતકોંગ સાથે કોઈ ઝઘડો નથી.
અને પછી પેલું એમનું વાક્ય જેણે ખળભળાટ મચાવી દીધો.
હા, કોઈ વિયેતકોંગે મને ક્યારેય નિગ્રો નથી કહ્યો. એક જ વાક્યમાં એમણે અમેરિકાના ઘર આંગણે ચાલતા રંગભેદ અને હજારો માઇલ દૂર લડાતા યુદ્ધ વચ્ચેનો સંબંધ જોડી દીધો.
એમણે સવાલ ઉઠાવ્યો કે શા માટે અશ્વેત લોકોએ એવા લોકો સામે લડવા જવું જોઈએ જેમણે એમનું કંઈ બગાડ્યું નથી, જ્યારે પોતાના જ દેશમાં એમને મૂળભૂત અધિકારો નથી મળતા.
આ નિર્ણયના પરિણામ બહુ ગંભીર આવ્યા.
તરત જ એમની હેવીવેઇટ પદવી છીનવી લેવામાં આવી. બોક્સિંગ લાયસન્સ રદ થયું. 3.5 વર્ષ, માર્ચ 1967થી ઓક્ટોબર 1970 સુધી એ બોક્સિંગ રિંગથી દૂર રહ્યા.
એમની કારકિર્દીના સૌથી સારા વર્ષો હતા એ, જે એમની પાસેથી છીનવાઈ ગયા.
સમય બહુ મુશ્કેલ રહ્યો હશે એમના માટે, આર્થિક તકલીફ પણ પડી હશે.
ચોક્કસ, પણ હાર ન માની એમણે. આ જે દેશ નિકાલનો સમય હતો, એમાં એમણે અમેરિકાની કોલેજો, યુનિવર્સિટીઓમાં ભાષણો આપવાનું શરૂ કર્યું.
અને તેઓ યુદ્ધ વિરોધી ચળવળ અને નાગરિક અધિકાર ચળવળનો એક મજબૂત અવાજ બની ગયા.
રિંગની બહાર રહીને પણ એમનો પ્રભાવ વધતો જ ગયો.
અને છેવટે 1971માં અમેરિકી સુપ્રીમ કોર્ટે એમની સજા રદ કરી, સર્વાનુમતે.
હા, કોર્ટે માન્યું કે ડ્રાફ્ટ બોર્ડે એમના ધાર્મિક વાંધાને ગંભીરતાથી લીધો નહોતો. આ એક મોટી જીત હતી એમના માટે પણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે પણ.
અને આ જીત સાથે જ એમના રિંગમાં પાછા ફરવાનો રસ્તો ખુલ્યો.
પાછા ફર્યા પછી પણ સફર સહેલી નહોતી. જો ફ્રેઝિયર સામે એમની 3 ભયંકર લડાઈઓ થઈ.
હા, પેલી 1971ની ફાઇટ ઓફ ધ સેન્ચુરી, એમાં તો અલી હારી ગયા હતા. એમની પ્રોફેશનલ કારકિર્દીની પહેલી હાર.
બરાબર, પણ એ લડાઈઓએ એમની સહનશક્તિ અને મનોબળ ફરી સાબિત કર્યા. ફ્રેઝિયર સાથેની એમની દુશ્મની તો બોક્સિંગ ઇતિહાસની સૌથી યાદગાર બની ગઈ. જોકે એ પણ કહેવું પડે કે અલીએ ફ્રેઝિયર માટે જે શબ્દો વાપર્યા હતા એની પાછળથી ટીકા પણ થઈ હતી.
એમના વ્યક્તિત્વની જટિલતા બતાવે છે.
અને પછી આવ્યું 1974.
હા, અને પેલી ઐતિહાસિક ક્ષણ,
રંબલ ઇન ધ જંગલ.
હા, સ્થળ હતું ઝાયર, આજનું કોંગો, કિન્શાસા શહેર. અને સામે કોણ? યુવાન, શક્તિશાળી, અજે મનાતો જ્યોર્જ ફોરમેન.
ફોરમેને તો ફ્રેઝિયરને બહુ સહેલાઈથી હરાવીને ટાઇટલ જીત્યું હતું. એટલે ફરી એકવાર અલી અંડરડોગ હતા. કોઈ માનતું નહોતું કે 32 વર્ષના અલી આ યુવાન ફોરમેનને હરાવી શકશે.
પણ અલી પાસે કંઈક અલગ જ પ્લાન હતો.
બરાબર, આફ્રિકાની ધરતી હતી, ત્યાંના લોકોનો જબરજસ્ત ટેકો હતો એમને. પેલો નારો ગુંજતો હતો, અલી બોમાઈએ, એટલે કે અલી એને મારી નાખ.
અને એમણે એક અણધારી રણનીતિ અપનાવી. શું નામ હતું એનું?
રોપ અ ડોપ.
રોપ અ ડોપ એટલે
કે જાણી જોઈને રિંગના દોરડા પર ઝૂકી જવાનું, પોતાનું શરીર બચાવવાનું અને ફોરમેનને મુક્કા મારવા દેવાના જ્યાં સુધી એ થાકી ના જાય.
અરે બાપરે, આ તો બહુ જોખમી કહેવાય. ફોરમેનના પંચ તો બહુ જ પાવરફુલ હતા.
હતા જ, પણ અલીએ ગજબની સહનશક્તિ બતાવી. રાઉન્ડ પછી રાઉન્ડ માર ખાતા રહ્યા અને પાછા ફોરમેનને ઉશ્કેરતા પણ જાય, બસ આટલો જ દમ છે. આઠમા રાઉન્ડ સુધીમાં ફોરમેન પૂરો થાકી ગયો, શારીરિક અને માનસિક રીતે પણ. અને બસ ત્યારે જ અલીએ તક ઝડપી દોરડા પરથી હટીને અચાનક પંચ વરસાવવાનું શરૂ કર્યું અને
અને ફોરમેન નોકઆઉટ.
હા, એ અકલ્પનીય જીત હતી. 7 વર્ષ પહેલા જે પદવી એમની પાસેથી છીનવી લેવાઈ હતી એ એમણે પાછી જીતી લીધી.
આ ખાલી બોક્સિંગની જીત નહોતી?
ના, બિલકુલ નહીં. આ તો એમના સિદ્ધાંતો પર અડગ રહેવાની જીત હતી, મુશ્કેલીઓ સામે લડવાની જીત હતી, ક્યારેય હાર ન માનવાની એમની વૃત્તિની જીત હતી.
એમના જીવનના સૌથી મોટા કમબેકની પરાકાષ્ઠા હતી એ.
અને આ જીત પછી તો એમનો પ્રભાવ આખી દુનિયામાં ફેલાઈ ગયો. પછી ભલે એમને પાર્કિન્સન્સ રોગ થયો, પણ એમણે શાંતિ, સહિષ્ણુતા અને માનવતાવાદી કાર્યો માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું.
ખરેખર અસાધારણ જીવન. અને આ જીવનયાત્રા ઘણા ઊંડા વિચારો અને મૂલ્યોથી ભરેલી છે. એના પર વાત કરીએ થોડી. મને લાગે છે સૌથી પહેલું અને મુખ્ય મૂલ્ય છે સ્વ ઓળખ અને સ્વનિર્માણ.
ચોક્કસ. એમનું જે વારંવાર કહેવું હતું, આઈ એમ ધ ગ્રેટેસ્ટ, હું મહાનતમ છું.
હા,
એ ખાલી બડાઈ નહોતી. એ સમયમાં જ્યાં અશ્વેત લોકોને સતત નીચા ગણવામાં આવતા હતા, ત્યાં આ વાક્ય એક શક્તિશાળી સ્વપુષ્ટિ હતી.
સેલ્ફ અફર્મેશન,
આત્મગૌરવલી ઘોષણા હતી.
મતલબ હું નક્કી કરીશ કે હું કોણ છું, દુનિયા નહીં.
બરાબર. અને પેલું નામ બદલવું, કેસિયસ ક્લેમાંથી મોહમ્મદ અલી બનવું, એ પણ પોતાની ઓળખ પર પોતાનો હક સ્થાપિત કરવાની વાત હતી.
બીજું મહત્વનું મૂલ્ય, રંગભેદ અને અન્યાય સામેનો એમનો સતત સંઘર્ષ.
હા, બાળપણના અનુભવથી માંડીને ઓલિમ્પિક મેડલ પછીના અપમાન સુધી, અને પછી વિયેતનામ યુદ્ધનો વિરોધ, એમણે અમેરિકાના સમાજનો ધંભ અને અન્યાય ખુલ્લો પાડ્યો.
અને પોતાનો જે પ્રભાવ હતો, પોતાનો પ્લેટફોર્મ હતો, એનો ઉપયોગ એમણે ખાલી પોતાના માટે નહીં, પણ આખા અશ્વેત સમુદાય માટે, દબાયેલા લોકો માટે કર્યો. એમનો અવાજ બન્યા.
અને આ સંઘર્ષ આપણને ત્રીજા મૂલ્ય તરફ લઈ જાય છે, સગવડ કરતા સિદ્ધાંતોને વધુ મહત્વ આપવું.
પેલો વિયેતનામ યુદ્ધનો વિરોધ કરવાનો નિર્ણય, એ એમના માટે કેટલો નુકસાનકારક હતો, આર્થિક રીતે, કારકિર્દીની રીતે.
કરોડો ડોલર, વર્લ્ડ ટાઇટલ, પોતાની આઝાદી, બધું દાવ પર લગાવી દીધું. એ સ્પષ્ટ બતાવે છે કે એમના માટે નૈતિક માન્યતાઓ, સિદ્ધાંતો એ પૈસા કે લોકપ્રિયતા કરતાં ઘણા વધારે મહત્વના હતા.
અને આ જ બલિદાને એમને ખાલી એક રમતવીરથી ઘણા ઊંચા સ્થાને મૂકી દીધા, એક નૈતિક શક્તિ બનાવ્યા.
પણ આટલી શક્તિ, આ સિદ્ધાંતો પર ટકી રહેવાની તાકાત આવી ક્યાંથી? એ છે ચોથું મૂલ્ય, એમની આધ્યાત્મિકતા, એમની શ્રદ્ધા.
ઇસ્લામ પ્રત્યેની એમની શ્રદ્ધા. પહેલા નેશન ઓફ ઇસ્લામ અને પછી સુન્ની ઇસ્લામ તરફ વળ્યા. એ શ્રદ્ધાએ એમને મુશ્કેલ સમયમાં માર્ગ બતાવ્યો, અંદરથી મજબૂત બનાવ્યા.
એમના ધાર્મિક વિચારો એમના સામાજિક અને રાજકીય વિચારોનો આધાર બન્યા.
પાંચમું મૂલ્ય મને દેખાય છે, શબ્દોની તાકાત અને મનોવૈજ્ઞાનિક યુદ્ધનો એમણે જે રીતે ઉપયોગ કર્યો.
અદ્ભુત હતો એ ઉપયોગ. એમની કવિતાઓ, ભવિષ્યવાણીઓ, હાજર જવાબીપણું, એ ખાલી મનોરંજન નહોતું.
ના, એ એક રણનીતિ હતી.
બરાબર. વિરોધીઓ પર માનસિક દબાણ બનાવવું, મીડિયા શું કહે છે એને કંટ્રોલ કરવું, પોતાનો સંદેશ લોકો સુધી પહોંચાડવો. એમણે બતાવ્યું કે શબ્દો પણ મુક્કા જેટલા જોરાવર હોઈ શકે છે.
છઠ્ઠું, એમણે અશ્વેત પુરુષત્વની, અશ્વેત શક્તિની વ્યાખ્યા જ બદલી નાખી.
હા, જે યુગમાં અશ્વેત પુરુષો પાસેથી ચૂપ રહેવાની અપેક્ષા હતી, ત્યાં અલી ઘોંઘાટિયા હતા, આત્મવિશ્વાસુ હતા, નીડર હતા, ગર્વથી પોતાની ઓળખ વ્યક્ત કરતા હતા.
એમનો આત્મવિશ્વાસ પોતે જ એક રાજકીય નિવેદન હતો, જેણે લાખો લોકોને પ્રેરણા આપી.
કૃતતા, ઓથેન્ટિસિટી.
બીજા લોકો શું વિચારે છે એની પરવા કર્યા વગર તમે ખરેખર જે છો એ બનવું.
બરાબર. અલીએ ક્યારે સમાજની અપેક્ષાઓ પ્રમાણે પોતાને બદલવાની કોશિશ ન કરી, ભલે એને ગમે તેટલી કિંમત ચૂકવવી પડે. પોતાના સત્યને વળગી રહેવું, પોતાના મૂલ્યો પ્રમાણે જીવવું, આ જ એમની આખી જિંદગીનો સાર છે.
જો આપણે એમના જીવનના 3 સૌથી મહત્વના વળાંક જોઈએ તો કયા ગણાય? મને લાગે છે પહેલો તો પેલો 1964નો જ.
હા, લિસનરને હરાવીને ચેમ્પિયન બનવું અને પછી તરત જ પેલું નામ અને ધર્મ જાહેર કરવું, મોહમ્મદ અલી.
એ એક જ ઘટનાએ રમત, રાજકારણ, સંસ્કૃતિ બધાના સમીકરણ બદલી નાખ્યા.
ચોક્કસ. બીજો વળાંક, એમાં કોઈ શંકા નથી, 1966-67 વિયેતનામ યુદ્ધમાં જવાની ના પાડવી.
એ નૈતિક નિર્ણય જેના કારણે એ અમેરિકામાં ઘણા લોકો માટે હીરોમાંથી વિલન બની ગયા.
પદવી ગઈ, કારકિર્દી અટકી, જેલની સજા થઈ, પણ આ જ પગલાએ એમને દુનિયાભરમાં સિદ્ધાંતો માટે લડનાર એક પ્રતીક બનાવી દીધા. એમની ઓળખ કાયમ માટે આ નિર્ણય સાથે જોડાઈ ગઈ.
અને ત્રીજો વળાંક, જે જાડે આખી વાર્તાનું વર્તુળ પૂરું કરતો હોય, એ છે 1974 રંબલ ઇન ધ જંગલ,
જ્યોર્જ ફોરમન પરની જીત.
હા, એ ખાલી ટાઇટલ પાછું મેળવવાની વાત નહોતી, એ તો વર્ષોના સંઘર્ષનું, અપમાનનું, સિદ્ધાંતો પર અડગ રહેવાનું પરિણામ હતું.
અને જે રીતે જીત્યા, પેલી રોપ ડોપ રણનીતિથી, એમની બુદ્ધિ, સહનશક્તિ અને પેલી અદમ્ય ભાવનાનું પ્રતીક હતું. એમનું શારીરિક અને નૈતિક બંને રીતે પુનરાગમન હતું. એ
આ ત્રણ વળાંકો ખરેખર એમના જીવનના પાયાના પથ્થરો છે. બતાવે છે કે કેવી રીતે એક વ્યક્તિના નિર્ણયો ઇતિહાસ બદલી શકે છે.
અને એમના જીવનમાંથી આપણે આજે પણ ઘણું શીખી શકીએ છીએ.
પહેલો બોધપાઠ તો પહેલો જ સ્વવિશ્વાસની શક્તિ. હું મહાનતમ છું, એ ખાલી બોલવાની વાત નહોતી.
ના, એ પોતાની ક્ષમતામાં ઊંડો અતૂટ વિશ્વાસ હતો, અને એ વિશ્વાસે જ એમને અશક્ય લાગતા પડકારોનો સામનો કરવાની હિંમત આપી.
બીજું, સિદ્ધાંતો માટે ઊભા રહેવું, એની કિંમત શું હોય છે અને અંતે એનું મૂલ્ય શું મળે છે.
અલીરું જીવન બતાવે છે કે સાચા મૂલ્યો માટે લડવું સહેલું નથી હોતું, બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે. કારકિર્દી, પૈસા, લોકપ્રિયતા, આઝાદી પણ.
પણ અંતે આ જ પ્રતિબદ્ધતા તમને સાચી મહાનતા અપાવે છે, આંતરિક શાંતિ આપે છે, ઇતિહાસમાં સન્માન અપાવે છે.
અને આજના જમાનામાં વિચારવા જેવો સવાલ છે કે શું આપણે આવી કિંમત ચૂકવવા તૈયાર છીએ.
ત્રીજું, મુશ્કેલીઓમાંથી પાછા ઊભા થવાની માનવ ક્ષમતા.
હા, રેઝિલિયન્સ. 3.5 વર્ષ રિંગની બહાર રહેવું, સમાજનો વિરોધ સહન કરવો, શારીરિક તકલીફો વેઠવી અને છતાં પાછા ટોચ પર પહોંચવું,
એ બતાવે છે કે નિષ્ફળતા કે મુશ્કેલીઓ અંત નથી, એ તો પાછા આવવાની તક પણ હોઈ શકે છે.
ચોથું, પોતાના પ્રભાવનો, પોતાના પ્લેટફોર્મનો ઉપયોગ કરવાની જવાબદારી.
અલીએ બતાવ્યું કે પ્રસિદ્ધિ અને પ્રભાવ ફક્ત પોતાના ફાયદા માટે નથી, જો તમારી પાસે આવાજ છે તો એનો ઉપયોગ સમાજ માટે, ન્યાય માટે, જેઓ બોલી નથી શકતા એમના માટે કરવો જોઈએ.
એક નૈતિક જવાબદારી છે. એમણે સાબિત કર્યું કે એક રમતવીર કે કલાકાર પણ સમાજનો અંતરાત્મા બની શકે છે.
અને છેલ્લે ફરી એ જ વાત, અધિકૃતતા. બીજા શું વિચારે છે એની ચિંતા કર્યા વગર પોતાની શરતો પર જીવવું, પોતાની ઓળખ જાતે બનાવવી.
અલીએ સમાજના બનાવેલા ચોકઠામાં ફિટ થવાની ના પાડી દીધી, પોતાની કેડી જાતે કંડારી.
તો આટલી ઊંડાણપૂર્વકની ચર્ચા પછી જો આપણે મોહમ્મદ અલીના જીવન અને વારસામાંથી ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય તો કયા હશે?
પહેલો, એક ભાવનાત્મક તારણ કાઢી શકીએ. એમના જીવનમાંથી સૌથી વધુ સ્પર્શી જાય એવી વાત એ છે કે સાચી હિંમત એટલે ડર ન હોવો એમ નહીં,
પણ
ડર હોવા છતાં પોતાના સિદ્ધાંતો માટે બધું જ કારગીરદી, પૈસા, આઝાદી સુધા દાવ પર લગાવી દેવાની ક્ષમતા. એમનું નૈતિક મનોબળ ખરેખર અદ્ભુત હતું.
બીજું, એક બૌદ્ધિક તારણ. એમની વાર્તામાંથી સૌથી અગત્યની બૌદ્ધિક સમજ એ મળે છે કે રમતગમત ક્યારે ખાલી રમત નથી હોતી.
બરાબર. એ રાજકારણ, ધર્મ, સંસ્કૃતિ, વ્યક્તિગત ઓળખ આ બધા સાથે જોડાયેલી છે. અલીએ બતાવ્યું કે એક ખેલાડીનું પ્લેટફોર્મ સામાજિક અને રાજકીય પરિવર્તન માટે કેટલું શક્તિશાળી બની શકે છે.
અને કેવી રીતે એક વ્યક્તિની માન્યતાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચર્ચાનો મુદ્દો બની શકે છે.
અને ત્રીજું, એક સાર્વત્રિક તારણ જે બધાને લાગુ પડે, એ છે અધિકૃતતા અને સ્વવ્યાખ્યાનું મૂલ્ય.
હા, બીજાની અપેક્ષા પ્રમાણે જીવવા કરતાં પોતાના સત્યને વળગી રહેવું, પોતાના મૂલ્યો પ્રમાણે જીવવું, એ જ સાચી આઝાદી અને સંતોષનો રસ્તો છે.
એમણે એકવાર કહ્યું પણ હતું, પેલું વાક્ય
કહ્યું,
બીજાઓની સેવા કરવી એ પૃથ્વી પર તમારા અસ્તિત્વ માટે તમે ચૂકવેલું ભાડું છે.
અને એ સેવા પણ ત્યારે જ સાચી રીતે થાય જ્યારે તમે પોતે સાચા હોવ, અધિકૃત હોવ.
બિલકુલ. એમનું જીવન આપણને સતત વિચારવા પ્રેરે છે, આપણા પોતાના મૂલ્યો વિશે, આપણી પોતાની હિંમત વિશે.
અને એક છેલ્લો વિચાર, આજના સમયમાં જ્યાં સોશિયલ મીડિયા છે, બ્રાન્ડિંગ છે, લોકપ્રિય રહેવાનું દબાણ છે, શું આવા સમયમાં કોઈ વ્યક્તિ માટે પોતાના સિદ્ધાંતો માટે આટલું મોટું જોખમ લેવું, અડખામણા બનવાનું પસંદ કરવું શક્ય છે?
કે પછી આપણે સગવડ અને સ્વીકૃતિને જ વધારે મહત્વ આપવા લાગ્યા છીએ?
આ એક સવાલ છે જેનો જવાબ કદાચ આપણે દરેકે પોતાની અંદર શોધવાનો છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.